SBS રેડિયો દ્વારા નેશનલ લેંગ્વેજીસ કોમ્પિટિશનનું આયોજન થઈ રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે અંગ્રેજી સિવાયની ભાષાના ભણતરને પ્રોત્સાહન આપવું. પહેલીવાર આ કોમ્પિટિશનમાં ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી ભાષા ભણતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે, પરંતુ અનેક ગુજરાતી ઘરોમાં એક ફરિયાદ હોય છે, બાળકોને ગુજરાતી શીખવા માટે પ્રોત્સાહિત કેવી રીતે કરવા. આ કોમ્પિટિશનમાં પણ કંઈક એવો જ સવાલ કરવામાં આવી રહ્યો છે. ભાગ લેનાર 4-18 વર્ષના વિદ્યાર્થીઓને પૂછવામાં આવી રહ્યું છે કે તમે જે ભાષા શીખી રહ્યા છો તેનું તમારે મન શું મહત્વ છે, વોટ લર્નિંગ અ લેંગ્વેજ મીન્સ ટુ યુ. આ વિષય પર આજે આવો વાત કરીએ એક એવી વ્યક્તિ સાથે જે બાળ માનસને ખૂબ સારી રીતે સમજે છે અને સાથે જ તેમણે પોતે ગુજરાતી ભાષાની જાળવણી અને સંવર્ધન માટે સક્રિય પ્રયાસો કર્યા છે. આવો વાત કરીએ ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ અને નર્મદ સુવર્ણ ચંદ્રકથી સન્માનિત ડોક્ટર રઈશ મણિયાર સાથે. રઈશભાઈ, SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
નમસ્કાર. ઓસ્ટ્રેલિયામાં વસતા તમામ મારા ગુજરાતી ભાઈ બહેનો, વડીલો, બાળકો સૌને મારા પ્રણામ.
રઈશભાઈ, તમારી એક ઓળખાણ કે તમે બાળ મનોચિકિત્સક ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ છો, સાથે જ તમે કવિ છો, ગઝલકાર છો, અનુવાદક, નાટ્ય લેખક, ગુજરાતી ફિલ્મના ગીતો લખ્યા છે, તો ગુજરાતી ભાષા સાથેના તમારા સંબંધ વિશે કંઈક કહેશો?
મેં તારા નામનો ટંકો અહીં છાતીમાં રાખ્યો છે. કે મેં તારા નામનો ટંકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે, ને મલક કઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોટી પણ. કે મલક કઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોટી પણ, હજુ એ મારો ધબકારો ને ગુજરાતીમાં રાખ્યો છે.
વાહ, ખૂબ સુંદર રઈશભાઈ. ઘણા શ્રોતા મિત્રો કદાચ નહીં જાણતા હોય કે આપને તાજેતરમાં નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો. તમે તે વખતે ફેસબુક પર લખ્યું હતું કે તમે ઈચ્છો છો વધુ યુવાનો નર્મદે સિંચેલી ગુજરાતી ભાષાના છોડને એમની અભિવ્યક્તિનું માધ્યમ બનાવે. કંઈક એવો જ ઉદ્દેશ છે અમારી, એટલે કે SBS રેડિયોની નેશનલ લેંગ્વેજીસ કોમ્પિટિશનનો પણ. પણ ઘણા ગુજરાતી ઘરોમાં એક પ્રશ્ન એવો આવે છે કે બાળકોને ગુજરાતી શીખવા માટે પ્રોત્સાહિત કેવી રીતે કરવા, તો એક ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ તરીકે બાળ માનસનો વિચાર કરીને જણાવશો કે બાળકોને કેવી રીતે પ્રોત્સાહિત કરવા?
જી જી, વિદેશોમાં આપણે, તમે બધાએ ઓબ્ઝર્વ કર્યું હશે કે થોડા વર્ષ પહેલા તો દાદા દાદી સાથે વાત કરવા માટે ગુજરાતી ભાષા અનિવાર્ય ગણાતી, પણ હવે દાદા દાદી પણ થોડા એજ્યુકેટેડ જનરેશન આવવા માંડી છે અને બાળકો પણ સમજે છે કે દાદા દાદી ભલે અંગ્રેજી બોલતા નથી પણ સમજે છે ખરા. સો દે લિસન બટ દે ડોન્ટ સ્પીક. એટલે આવી એક સ્થિતિ ઉભી થઈ. બીજા નવી જનરેશનના, એમના જે કઝિન્સ ઇન્ડિયા વગેરેમાં રહેતા હોય છે, એ લોકોને પણ અંગ્રેજી થોડું ઘણું આવડતું હોય છે. એટલે હવે એક અનિવાર્યતા નથી, કોમ્યુનિકેશન માટેની અનિવાર્યતા નથી. તો આ સંજોગોમાં એક સવાલ એમ થાય કે આ લોકોને ભાષા શું કામ શીખવી પડે? બાળકને પોતાને એવો વિચાર આવે, આજે 13 કે 14 કે 15 વર્ષના ઓસ્ટ્રેલિયન કે અમેરિકન બાળકને એમ વિચાર આવે ગુજરાતી બાળકને કે વાય ડુ આઈ નીડ ટુ લર્ન ગુજરાતી. અને બીજો સવાલ આપણને પણ થવો જોઈએ કે મારે શું કામ આ લોકોને ગુજરાતી શીખવવું જોઈએ, તો મારે શું કામ એવો આગ્રહ કે ઈચ્છા રાખવા જોઈએ. તો મને એવું લાગે છે કે એક ઓસ્ટ્રેલિયામાં કે અમેરિકામાં રહેતા માણસ માટે ઓસ્ટ્રેલિયન સિટીઝન અને ઓસ્ટ્રેલિયાની જે નેશનલ લેંગ્વેજ છે એને શીખવી પડે, એમાં એને વાત કરવી પડે, એમાં એની પોતાની રોજગારી, એમાં એના પોતાના રસ ઉભો કરે, ઊભા કરે. પણ જેમ દરેક વ્યક્તિની એક રેસ હોય, એક જાતિ હોય, રિલિજિયસ પ્રેક્ટિસિસ હોય, ફેમિલીમાં ચાલનારી એક રૂટ્સ હોય દરેક વ્યક્તિના, તો જીવનના કોઈ ના કોઈ તબક્કે એ વ્યક્તિને પોતાના રેસ, પોતાના રૂટ્સ, પોતાની રિલિજિયસ પ્રેક્ટિસિસ એને એક્સેપ્ટ કરવી કે રિજેક્ટ કરવી એ પછીની વાત છે. પણ એક હદ સુધી માણસે એની સાથે આઈડેન્ટિફાઈ કરવું પડે છે. તમે ટોટલી એની સાથે આઈડેન્ટિફાઈ ના કરો કે એજ બનીને, હિન્દુ બનીને કે એક ભારતીય બનીને વર્તો નહીં હંમેશા, પણ ધેન યુ આઈડેન્ટિફાઈ કે ભાઈ બાય રેસ આઈ એમ એન ઇન્ડિયન અને હું એક ભારતીય સંસ્કૃતિ, ભારતીય હિન્દુ સંસ્કૃતિનો એક પ્રતિનિધિ છું. મારા બાપ દાદા આટલા પ્રેક્ટિસ કરતા, હું ઓછી પ્રેક્ટિસ કરું છું અથવા મારા જીવનમાં એનું સ્થાન નથી, બટ સ્ટીલ આ જે ભાષા જે છે એ એક કલ્ચરનો અરીસો છે. તો મને લાગે છે કે આ લોજિક છે શીખવવા માટેનું ને શીખવા માટેનું.
અને કોઈ સરળ પગલાં સૂચવી શકો? તમે ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ તરીકે ઘણા બધા બાળકો સાથે કામ કરો છો, સમ સિમ્પલ સ્ટેપ્સ, ઘરમાં બોલીએ અને એ લોકો સાંભળે એ એક વસ્તુ બધા જ ટ્રાય કરતા હોય છે, ડઝન્ટ ઓલવેઝ વર્ક.
હા, એટલે થોડી જેનાથી આગળ વધવાની જરૂર છે. જેમ કે કક્કો શીખવવો એ તો સૌથી વાહિયાત પ્રકાર અને મૂર્ખતા ભરેલો પ્રકાર છે. કોઈ પણ લેંગ્વેજ એ રીતે શીખી ના શકાય. ઇવન ઇંગ્લિશ પણ એ રીતે આપણે ત્યાં શીખવવાનો બહુ પ્રયાસ કરવામાં આવ્યો. તો હું માનું છું કે ભાષા ઔપચારિક રીતે ફોર્મલ રીતે ના શીખવાય, અને ભાષા શીખવવા માટે એ પ્રોસેસ ઓફ નોઈંગ છે, પ્રોસેસ ઓફ નોલેજ, અથવા પ્રોસેસ ઓફ એન્જોઈંગ છે, પ્રોસેસ ઓફ એન્જોઈંગ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ ઓર સમથિંગ આર્ટિસ્ટિક. આ પ્રક્રિયા દરમિયાન બાય પ્રોડક્ટ તરીકે ભાષા શીખાય. એટલે ભાષા શીખવવું એ પોતે પ્રાઇમરી ધ્યેય નથી હોતું. એટલે તમે મારા છોકરાને ગુજરાતી શીખવવું છે એમ કરીને કક્કો બારાખડી લઈને ન બેસી, એ સીધી વસ્તુ છે. તો એવી શું વસ્તુ છે જેમાં જેમાં મારા બાળકને રસ પડશે? મારી ભાષામાં, મારી સંસ્કૃતિમાં એવી કઈ વસ્તુ છે? યુ કેન સ્ટાર્ટ વિથ મ્યુઝિક, યુ કેન સ્ટાર્ટ વિથ પ્લેસ, યુ કેન સ્ટાર્ટ વિથ મૂવીઝ. તો આવું કઈ પણ રસપ્રદ અને બહુ જ નાનું, બાળકોનું એટેન્શન સ્પાન બહુ નાનું હોય છે. એટલે બે વસ્તુ હું ધ્યાનમાં રાખવાની વિનંતી. એક તો જે કંઈ તમે મટીરિયલ યુઝ કરો ઇન્ટરેસ્ટિંગ હોવું જોઈએ. એ સંગીત કે કળા કે નાટક કે વાર્તાના ફિલ્ડથી હોય તો બહુ સારું છે. પિક્ચરવાળી બુક્સ કે એવું કંઈ હોય તો બહુ સારું છે. બીજું કે તમે એની સાથે એક ગુડવિલ જોઈએ. તમે એક તરફી એને શીખવો એ ના ચાલે. તો બાળક પાસેથી આપણે કશું શીખવું પડે. એટલે ધારો કે બાળકને વિડીયો ગેમ આવડે છે, ધારો કે બાળકને કંઈક બીજી વસ્તુ આવડે છે, તો આપણે એ નમ્રતાપૂર્વક બાળક પાસે શીખવાની કોશિશ કરીએ તો એ ગીવ એન્ડ ટેક થશે. બાળકને જે ગમે છે, બાળક જેને એન્જોય કરે છે, ધારો કે બાળકને અમુક ઓસ્ટ્રેલિયન પર્ટિક્યુલર સિંગર બહુ ગમે છે અને આપણને એમાં બહુ ગર્વ કરતી નથી, પણ ધારો કે આપણે એને એમ કહીએ કે ભાઈ આ સિંગરના ચાર સરસ ગીત તું મને સંભળાવો. મને આમાં કંઈ સમજ પડતી નથી, મને બધું સાંભળવું નથી, પણ મને ચાર સરસ ગીત સંભળાવો એટલે મને ખ્યાલ આવે કે ઓસ્ટ્રેલિયન મ્યુઝિક શું વસ્તુ છે. તો આમ કરવાથી એક ગુડવિલ ક્રિએટ થાય. બાળકને એમ લાગે કે દાદાને કે પપ્પાને કે મમ્મીને મને જે ગમે છે એમાં એ લોકોએ પહેલી વાર રસ બતાવ્યો. તો એ વાટકી વ્યવહાર આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ, વાટકી વ્યવહારમાં બાળક તમારી વાતમાં રસ લેશે. પછી તમે એને જયારે કહેશો ને કે બેટા હું ચાર ગુજરાતી ગીત તને સંભળાવું, બરાબર, હવે તું જો, અને નોટ કમ્પેરિંગ, નોટ ડિમીનિંગ, કોઈ એને સુપરલેટિવ વિશેષણ આપવા વગર કે તમારા કરતા આ સારું છે, તમારું તો બહુ ઘોંઘાટ લાગે છે અને અમારું તો કેટલું શાંતિ ભરેલું છે. આવું કદાચ આપણી માન્યતા હોય તો એ બાળક એ માન્યતામાં સંમત થવાનું નથી, એ દૂર જશે તમારાથી. સો વિધાઉટ કમ્પેરિંગ જસ્ટ પુટ ઇટ સાઈડ બાય સાઈડ કે દીકરા આ મેં સાંભળ્યું અને કદાચ મને એમાં થોડો રસ પણ પડ્યો, અથવા એ રીતે જે કંઈ સાચું લાગે એ કહી શકાય. એક્સ્ટ્રીમ ઓપિનિયન આપવાનું બાકાત રાખીને, ન ગમ્યું એવું કહેવાનું બાકાત રાખીને જે કંઈ કહેવું એ કહી શકાય, અને પછી એની સામે આપણે જે આપણા કલ્ચરમાંથી વસ્તુ મૂકી છે બાળકની સામે મૂકી શકાય. ગીવ એન્ડ ટેક હોય, બાયલેટરલ હોય, હંમેશા કંઈ પણ વસ્તુ તમે મારે આપવાનું છે, મારે શીખવવાનું છે એવો ભાર રાખવાના બદલે એક સેતુ એસ્ટાબ્લિશ કરવો સૌથી ઇમ્પોર્ટન્ટ. જ્યારે ગીવ એન્ડ ટેક કરવું છે કંઈ પણ, તો સૌથી મહત્વની વસ્તુ આપી દેવું એ નથી, સૌથી મહત્વની વસ્તુ એ છે કે એસ્ટાબ્લિશ અ બ્રિજ. તમે તમારી નેક્સ્ટ જનરેશન સાથે એ કેવો સેન્સિબલ કે મિનિંગફુલ બ્રિજ એસ્ટાબ્લિશ કરો છો, એના પર બહુ લાંબો સમય સુધી વસ્તુઓનું આદાન પ્રદાન થઈ શકે. સો મને આ આપવું છે એમ વિચારવાના બદલે મારે જે કંઈ આપવું છે જીવનભર એના માટેનો બ્રિજ કેવી રીતે બનશે એમ વિચારવું એ વધારે મહત્વનું છે.
રહીશભાઈ, તમે બહુ સારી વાત કરી કે વન વે ઇન્સ્ટ્રક્શનનો જમાનો રહ્યો નથી, નેક્સ્ટ જનરેશન એ રીતે શીખવા તૈયાર નથી.
આપણે કરતા થાય આપણી ભૂલ હતી, એ આપણા મા બાપની પણ ભૂલ હતી.
ધી અધર ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ યુ પોઈન્ટેડ આઉટ કે અવર થિંગ્સ આર બેટર, અવર કલ્ચર ઇઝ બેટર દેન સમબડી એલ્સિસ, એ પણ બહુ જ ફ્રીક્વન્ટલી આવી જાય છે આપણી વાતચીતમાં, વ્યવહારમાં.
ટુ થિંગ્સ કેન કો એક્ઝિસ્ટ વિધાઉટ કમ્પેરિંગ. આપણે મોટેભાગના બાળકો મમ્મી સારા કે પપ્પા સારા એવું નક્કી કર્યા વગર મમ્મી કે પપ્પાને બંનેને પ્રેમ કરી શકતા હોય છે. તો ઇંગ્લિશ સારું કે ગુજરાતી સારું એ નક્કી કર્યા વગર બંનેને પ્રેમ કરવો એ બહુ સરળ છે. બીજું કે લેંગ્વેજ લર્ન કરવાની જે ક્ષમતા છે અથવા લેંગ્વેજ લર્ન કરવાની જે ઈચ્છા છે એ યુનિવર્સલ નથી, એ દરેક બાળકમાં ન હોય. એ એક મગજની એવી ફેકલ્ટી છે કે અમુક બાળકો જીવનભર એક જ ભાષા બોલશે, એક જ શીખશે, જ્યારે અમુક બાળકો છે એ 5-7-8 ભાષા સુધી શીખી શકે.
That point, that is very important, કે અમુક બાળકોને ખરેખર બીજી કોઈ ભાષા શીખવામાં રસ ક્યારેય પડતો જ નથી. તો શું then are our expectations realistic કે આપણી માતૃભાષા બસ શીખે જ?
હા, એટલે હું એમ કહું છું કે એક્સપોઝ કરવું એ આપણી જવાબદારી છે. ઘણી વાર એવું હોય કે ક્ષમતા હોય બાળકમાં, બાળકમાં પોટેન્શિયલ હોય, ધેર ઇઝ અ રિયલ પોસિબિલિટી ચાઇલ્ડ કુડ હેવ લર્ન ધ લેંગ્વેજ, બટ યુ નેવર એક્સપોઝ હિમ ઓર હર. એટલે એ એ એટલે ત્યારે આપણે દોષિત કહેવાઈએ કે ભાઈ મેં મારા બાળકને કદી એક્સપોઝ જ નહીં કર્યું. તમે એક્સપોઝ કરતી વખતે વારંવાર ના કરાય, બરાબર છે? તમે એક છોકરીને પ્રપોઝ કરવાનું હોય તો એક જ વાર ચાન્સ મળવાનો છે, વારંવાર નથી મળવાનો. એટલે તમે બેસ્ટ પોસિબલ વે ચૂઝ કરો છો, બેસ્ટ પોસિબલ જગ્યા ચૂઝ કરો છો. તો એ રીતે આપણે જયારે બાળકને ફર્સ્ટ ટાઈમ એક્સપોઝ કરીએ છીએ કલ્ચરથી, લેંગ્વેજથી, તો ત્યારે એ આપણા મગજમાં આપણે ખૂબ સરસ રીતે ગોઠવેલું હોવું જોઈએ કે મારા કલ્ચરનો સૌથી ઇન્ટરેસ્ટિંગ આસ્પેક્ટ, સૌથી ઇન્ટરેસ્ટિંગ વેમાં, બરાબર. અને બાળકને હું બાળકને ઓળખું, બાળકની જરૂરિયાતને સમજું અને કઈ રીતે એની સામે આ વસ્તુ મૂકવું એ સમજી વિચારીને નક્કી કરું, એ રીતે મૂકવાની. એટલે ટુ એક્સપોઝ અને ટુ એક્સપોઝ ઇન બેસ્ટ પોસિબલ મેનર, આ બે આપણા કામ છે, બરાબર છે? એક્સપેક્ટ કરવું એ આપણું કામ નથી. પછી તો કુદરત કે પછી તો ડેસ્ટિની કે જે કઈ હશે, અથવા બાળકનું જે પણ વારસો હશે, અથવા બાળકનું જે પણ સાયકોલોજીકલ કે ન્યુરોલોજીકલ બિલ્ડઅપ હશે, એના આધારે બાળક નક્કી કરશે કે એને આમાં ઊંડા ઉતરવું કે નહીં ઉતરવું. હું એમ માનું છું કે તમે 100 બાળક સાથે કામ કરો તો 40 પહેલા તબક્કે ના પાડી દેશે. 60 માંથી કદાચ એવું બનશે કે બીજા 40 બે વર્ષમાં ખરી જાય, પણ થોડો ઘણો પરચો થાય એમને, અને કદાચ 20 જ એવા રહે છેલ્લે કે જે લોકો થોડું આમાં આગળ વધે. તો ધેન દેટ ઇઝ અ ગુડ ગેઇન. એટલે એ સારી, એટલે આપણું એક્સપેક્ટેશન છે રિયલિસ્ટિક હોવું જોઈએ.
રહીશભાઈ, આજે આ લર્નિંગ અ લેંગ્વેજ વિશે તમે બહુ જ પ્રેક્ટિકલ ટિપ્સ અને ખાસ કરીને આજના જમાના સાથે બંધ બેસતી સલાહ આપી છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમારી સાથે ઘણા બધા વિષયો પર વાત કરવી છે એટલે ફરી તમને કોક વાર તકલીફ આપીશું, પણ આજે તે સમય ફાળવ્યો છે તમે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ સો મચ નિખિલબેન, અને SBS રેડિયોનો પણ હું આભારી છું, અને તમામ મારા ઓસ્ટ્રેલિયાવાસી મિત્રોને ફરી એકવાર મારા પ્રણામ કહીશ. અને હું ઈચ્છીશ કે ગુજરાતી ભાષાનો ધ્વજ ત્યાં પણ અનુકૂળતા પ્રમાણે લહેરાતો રહે.